તારીખ 16/12/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 250 અને 251 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 198
અસંખ્ય નહીં, પણ છતાં સમય સમય પર્યાય છે. પ્રત્યેક સમયે જાય ઓછા ને આવે ઘણા, જાય ઓછા ને આવે ઘણા, એનું સરવાળો મારો અનંત કાળનો. એક મહિનાનો મારો, એક વર્ષનો મારો, સો વર્ષનો મારો, હજારો લાખ કરોડ અબજ વર્ષનો અનંત કાળનો સરવાળો મારો. કેટલા બંધાય છે ત્યાંથી જરૂરી થતું નથી, અવગાણ છે ને એટલી બધી મોટી છે. કારણ વર્ગના સ્થિતિ ઓછી છે ને, દરેકની સ્થિતિ પછી મર્યાદિત છે, મર્યાદિત સમયમાં પાછા ચાલ્યા જાય છે. સામાન્યપણે અવગાન અવગાન કોઈ વિશેષ હોવાને લીધે અને સંખ્યાનો પોતો અનુભવ હોવાને લીધે કારણ વર્ગનામાં કોઈ કર્મનો પૂતો પડતો નથી. અનંતા જીવો પ્રતિ સમય અનંતા કર્મને બાંધે છે, તો કારણ વર્ગનામાં ક્યારે સાવતો ઊભી નથી થતી, ત્યારે અછત ઊભી નથી થતી. એવું કોઈ કાળ નથી કારણ વર્ગનામાં અછત ઊભી થઈ હોય, એવું નથી બનતું. ઉલટાના છસો ને આઠ જીવ છ મહિનાને આઠ સમયમાં ઓછા થાય છે, ઉપલાનું બંધાવવું, ઉપલાનું કર્મ આવવાનું પ્રવૃત્તિ ઘટતી જાય છે. એ અનંત કાળમાં અનંતા ઘટ્યા, એવા અનંત કાળમાં અનંતા ઘટ્યા. આપણે પણ નિર્ગ્રહના વિશે લઈએ છીએ, આમ પવિત્રતા સમજાવી મુશ્કેલ છે. સમયે સમયે અહીંયા એમ કહ્યું કે પવિત્રતા જરે છે, એ પવિત્રતા સમજવા માટે નિમિત્તે વાપરીએ કવિતાદાનથી ના સમજાય એટલે કે અનંતકાળથી બંધાતા કર્મો અને અનંત કર્મો જે બંધાયેલા છે, સંયોગ પામેલા છે, અને નિમિદશાનો અંતર્મુખનો પુરુષાર્થ અનંત દશા પ્રાપ્ત થતા ખતમ કરે તો એ અસંખ્ય સમયની અંદર કેટલા પરમાણુ બાંધે, કેટલા પરમાણુની નિર્ગ્રહ થાય છે, તો સામે પવિત્રતા કેટલી વધે છે. કોઈને પોતાનો દોષિત ભાવ ન સમજાય તો એને એમ કે ભાઈ આકડા કર્મ બંધાય છે, તો પૂરતે કેમ કે એને ભાવને નથી સમજ પડતી, ચાલતા ભાવને તો એને કર્મથી સમજાવવું પડે છે. મનની પવિત્રતા ન સમજાય તો એની નિર્જરા કેટલી, ગુણ શ્રેણી નિર્જરા છે. ગુણ શ્રેણી એટલે હજાર ને હજાર ગુણો, તો હજાર ને હજાર ગુણતા કરોડ થાય, કરોડ થાય છે ને, કરોડ ગુણતા તો લાખ થાય, તો હજારો ગુણતા કરોડ થાય, તો પછી કરોડ ને કરોડ ગુણો એટલી નિર્જરા થાય. પાછી એનું નામ ગુણ શ્રેણી છે. એટલા કર્મ ઢગલા જે ખરે છે, નિર્ભળે છે મનોદશામાં, એની શુદ્ધિ વિશેષ અને પવિત્રતાને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. એમ જોઉં છું એની પાસે પોતાની જે નિર્ગરા છે એ સાધારણ લાગે છે. સંયોગ દશામાં સાધકને મનોદશાનું જ્ઞાન થાય છે, મનોદશાનો ખ્યાલ આવે છે, બીજાને તો એટલી મનોદશાનો ખ્યાલ આવતો નથી, તો પોતાની સરખામણી થાય છે. ત્યાં તો કાંઈ નથી, ત્યાં મનોદશાનો પુરુષાર્થ, ત્યાં એમની સમયે સમયે વધતી પવિત્રતા, સમયે સમયે થતી ગુણ શ્રેણી નિર્જરા, મોક્ષને પામવાનો એ રાજમાર્ગ, આ તો એવી હવે હવે દાદી હવે છે, ખરી પડવાની ગીત લાગે છે. સમયે કહ્યું ને માથા ઉપર ધડ વળવું મુશ્કેલ છે, અત્યંત અત્યંત વિકટતાનો અમને પ્રસંગ છે, પોતાને છે, દેવની દશા તો એટલી પરમ છે. આ ગુરુ છે, ગુરુ તત્વ છે, ગુરુ તો ગુરુ છે અને દેવ તો ગુરુના ગુરુ છે, પરમ ગુરુ છે, પરમ ગુરુ છે. જો આ દશાની અભિલાષા પણ થાય તો એવી દશાની કેટલી અભિલાષા થાય, પૂર્ણતાને કેટલી અભિલાષા હોય છે એમને બોલ્યા. પુરુષાર્થ ની પવિત્રતા એટલે પુરુષાર્થ ને લીધે છે પવિત્રતા. મુનિને અંતરમાં પર્યાય પર્યાય પવિત્રતા વધતી જાય છે, ઘણી પવિત્રતા વધે છે. અલ્પ સમયમાં કેવળ જ્ઞાન લેનારા છે, પૂર્ણ પવિત્ર થનારા છે, પુરુષાર્થ અનુભવે છે. પુરુષાર્થ પર ધ્યાન ધ્યાન જાય છે. કેવો પુરુષાર્થ છે, જેને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નડતો હોય, કોઈ બાહ્યદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એની દશાને રોકી શકે, એમના પુરુષાર્થને ક્ષતિ પહોંચાડી શકે, હાનિ પહોંચાડી શકે, એવું બનતું નથી. સાતક દશામાં ગુણસ્થાન અનુસાર વ્યવહારના વિષય જુદી રાગની દશા લીધી છે. એટલે કે સાધકનો જે વ્યવહાર ગુણ છે એ વ્યવહાર નિશ્ચિત પરિણામને હાનિ પહોંચાડી શકતો નથી. વ્યવહારનો રાગ જેટલો થાય તેટલો મર્યાદામાં, એ બને સુખ અર્ધ ધ્યાન અને રોધ ધ્યાન એની દશાને મર્યાદિત હોવાથી ત્યાં એની નિશ્ચિત પરિણતિને નુકસાન કરી શકતો નથી. સાથે બળવાન પણ નિશ્ચિત પરિણતિને હોવાને લીધે વ્યવહાર પરિણતિ ઘસાતી જાય છે, એનો હ્રાસ થાય છે, એનું બળ તૂટતું જાય છે, એ ઘટતું જાય છે, પરિણામ નિશ્ચિત પરિણામ મૃત્યુ જાય છે. એ રાગ નિશ્ચિત પરિણતિને નુકસાન પહોંચાડી શકે એવી શક્તિ નથી. એટલો નિર્બળ રાગ છે અને નિશ્ચિત પરિણતિની એટલી શક્તિ છે કે વ્યવહાર પરિણતિને એ નુકસાન પહોંચાડે છે. એટલે મૂળ દશામાં બાહ્ય પ્રવૃત્તિમાં હાલતા ચાલતા મને રાગ હોય તો ઇરિયાસમિતિથી ચાલે છે એ જાણવાનો વિષય છે. એમનો જે પુરુષાર્થ છે એ જેને એમ કહેવાય છે કે હાલતા ચાલતા સિદ્ધ ગયો, સિદ્ધ સ્થિર છે, કદી હાલતા ચાલતા નથી. પણ સિદ્ધના દર્શન કરવા હોય તો હાલતા ચાલતા સિદ્ધ છે. સુપરકાળ યોગ્ય અલ્પકાળમાં સિદ્ધ થવાના છે અને એ સિદ્ધ થવાનો પુરુષાર્થ માંડ્યો છે. બરાબર, દીક્ષા લીધી, ગ્રહાદી આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને નીકળી ગયા જંગલમાં, સર્વ સાવધગીનો ત્યાગ કરીને નીકળી ગયા, સીધી દશા લેવા માટે નીકળ્યા છે, એમને નીકળ્યા. એ વિષય કોઈ ચાલે ત્યારે વાત આનું નામ પુરુષાર્થ ને આનું નામ સાધુપણું ને આનું નામ મોક્ષ ને લેવાનો પ્રયત્ન ને પુરુષાર્થ કહેવામાં એમ લાગે છે. મંદિર પહોંચવું હોય, નિર્ધારિત સ્થળે પહોંચવું હોય, ધારેલા સ્થળે પહોંચવું હોય, પહોંચવા માટે જે પ્રયાણ શરૂ કર્યું હોય, પ્રારંભ કર્યો હોય, અને ખેતું ઘણું છે એમ લાગતું હોય તો ઉતાવળ કરવી પડે. આપણે શું વિચારે છે? વાહનો આજે મળે એવું નથી, બધા વાહનોની હડતાલ છે ને, સ્ટેશન પહોંચવું છે ને, ગાડીનો ટાઈમ થઈ ગયો છે, અને ઘરથી 3-4 કિલોમીટર દૂર છે, ટાઈમ વગરાઈ ગયો છે. તો શું કરે ખબર પડે? તો ટાઈમ થઈ ગયો છે અને અંતર જાગ્યું છે, તો ઉતાવળ ક્યાં છે બીજું શું થાય? ત્યાંની પ્રેક્ટિકલ સાઈડ એ છે કે ઉતાવળ થવા માટે હાથ પગને હુકમ કરવો પડે ને. જ્ઞાન થાય તો મોડું શું છે એટલે જતા તો ત્યાં ઘર એનો સીધો વિકાસ. કેટલો વિવેક કરો શૂન્ય દશામાં? શૂન્ય દર્શન છે, કોઈ કોઈ સાધક ને તો 5મું ગુણસ્થાન છે, વધતી દશા છે, ગુણસ્થાનમાં પણ વધતી દશા છે. કોઈ પણ સાંસારિક કાર્યનો નિમિત્ત ને વિકલ્પ ન રહે એનો વિવેક કર્યો છે. કોઈ લક્ષ જોઈએ નહીં, જગતની જંજાળનું કોઈ લક્ષ જોઈએ, એક જ કામ કરવું છે, ફક્ત એક કામ કરવું. એના માટે પૂરી તૈયારી અંતરબાહ્ય કરી નાખે છે. એટલી અંદરની તૈયારી તો અભિપ્રાયમાં ચોથમ સ્થાને થઈ ગઈ છે અને થઈ જાય છે, પણ 12માં પણ એવી જ રીતે અનુભવની દશા છે. ત્યારે જે પુરુષાર્થ ચાલે છે, એક જ લક્ષ્ય પુરુષાર્થ ચાલે છે, એક જ ધ્યેય પુરુષાર્થ ચાલે છે, અને સમયે સમયે ઘણી પવિત્રતા પ્રગટ થાય છે. ઘણી પવિત્રતા પ્રગટ થતા અલ્પકાળમાં પૂર્ણતા સધાઈ જાય છે, એવી દશાની ભાવના કરવામાં આવે છે. વાત એટલા માટે જોઈએ છે, પોતાની જે ભાવના છે એ ભાવનાને, પોતાની જે એની મહત્તા છે એની વાત અલગ ના રહે. એવું વિષયમાં કોઈ અલૌકિક વિષય છે અને તમામ સમય દ્રષ્ટિ સાધકોની ભાવનાનો એ વિષય છે. નિગ્રહ કરતા નહોતા, અત્યારે વધી ગયા છે, શિથિલતા વધી ગઈ છે, એટલે ચાલે છે બધું. જમાનામાં તો ફેરફાર થાય તો ચલાવનારા ઓછા હતા. 6 વર્ષ પહેલા દિગંબર મુનિ પીવા હોય તો મૃત્યુ જવું પડે, ક્યાંક જ હોય. અત્યારે ગમે ત્યાં જોવા મળે છે એ 6 વર્ષ પહેલા સ્થિતિ નહોતી. શ્રીમદજીને સીતાજી મુનિ દશાની ભાવના આવી છે એમાં બિલકુલ એક્ઝેક્ટ દિગંબર મુનિ પણ પીવું હોય એનો ચિતાર છે. આખે આખો ચિતારે ભાવ ભાવ સરસ નામ પાવ અદંત ધોરણ આદિ પરમ સિદ્ધ તેની ભાવના તેની ભાવના ભાવી છે. દિગંબરના તો જમીનમાં તો કોઈ પણ રીતે દિગંબર હતો નહીં, તો બીજી કઈ ખબર હોય આજે પાછા. કેટલાક જે દિગંબર શાસ્ત્ર હાથમાં આવ્યા અને પોતાની જે દશા એમાંથી વ્યવહાર નિશ્ચયનો પડખું બધું ખુલી ગયું, નહીં લગતી તો થઈ જાય છે. મારથી તો લોકોને ખ્યાલ ન આવે, શૈલી કરે છે. બહારના તો શું છે, બધા એની યોગ્યતા વાળા છે, એ પરિચય માયા સમય માયા એટલે શૈલી પરિચય પરિણામ અવલોકન પાછળ લાગે છે ને એમાંથી એક વાત નીકળે છે, એમાંથી એ વાત નીકળે છે શૈલી કરી છે. સૂત્ર આગમ, સૂત્ર અને સિદ્ધાંત અને શૈલી એના ઉપર એમનું પોતાનું વિવેચન છે. એમાંથી બહુ પ્રકાશ પડેલો વિષય છે. કોઈ પણ જ્ઞાનીના વચનોમાં એટલો અભ્યાસ બરાબર જો કરે એ વિષયનો, તો કોઈ પણ જ્ઞાનના વચનમાં શંકા થવાનો દોષ ઉત્પન્ન ન થાય. દોષ જ્ઞાનીના વચનમાં શંકા પડે એ દોષ છે જીવનો. અને અહીંયાથી સુસંગ પાંગળતા વાર લાગતો છે. કોઈ વચનમાં શંકા ન પડે એવા ખુલાસા છે એ જગ્યાએ. પામી યાદ નથી પણ અગાસ ગયા ત્યારે સાધ્ય ખૂબ રીતે આવી ગઈ. એમાં સૂત્રની શૈલી, કથનની શૈલી એ ગમે તેટલી વિભિન્ન પ્રકારે આવે તો પણ ક્યાંય જ્ઞાની સિદ્ધાંતને ખંડન કરતા નથી. સિદ્ધાંતનું ખંડન કરીને કોઈ વાતનું નિરૂપણ હોતું નથી એ વાત જણાવી રહી છે. ગણિત કોઈ પણ ભાષામાં ગણો ફેરફાર બીજી રીતે ક્યાંય ગણિત ગણાતું હોય એવું મને બતાવી દઈએ કે ગણિત ગણિત જ રહે છે. અને આ મૂળભૂત સિદ્ધાંતોમાં ક્યાંય ફેર પડતો નથી. ગણિતના સરવાળો, બાદ બાકી, ગુણાકાર અને ભાગાકાર એમાં ક્યાંય ફેર પડે? ગમે એ ભાષામાં જાય તો એમાં કાંઈ ફેર ન પડે. મારી અક્ષર કોઈમાં ખરાબ હોય તો ઉકેલવામાં મહેનત પડે. બધું સંચાર દ્રષ્ટાંતો લીધા છે. મોડિયા અક્ષર હોય તો વાંચવામાં મહેનત પડે. પણ જે વસ્તુની જે અંદર જે વાંચે છે એ વાંચે કાંઈ ખરી જાય છે કે વાંચે ના ફરી જાય. પણ ભાષા, કથન શૈલી, સૂત્ર શૈલી, જંજન જ્ઞાનીઓની અનેક રીત પ્રકારે જોવામાં આવે તો પણ જે સિદ્ધાંતનો જ્ઞાતા છે, સિદ્ધાંતનો જાણનાર છે એમાં એને શંકા પડતી નથી, ભૂલ પડતી નથી, એમાં કઈ ગડબડ થતી નથી. પોતે ખુલાસો કર્યો છે. આવી જાય ખોલીને મૂકે તો પણ સામા પકડેલ ન હોય તો ગૂઢતા કુદરતી શું કેમ ઉભી થાય છે કે જો કોઈ પાત્ર વિશેષ હોય તો એને જિજ્ઞાસા ઉભી થાય કે આ ગૂઢતા વાતમાં કઈ ગૂઢ વાત આવે છે અને અંદરથી એમના હૃદયમાંથી ખોલાવી દે તો એ જિજ્ઞાસા જે ઉત્પન્ન થાય. અને એ વિષયની જિજ્ઞાસામાં આવીને જે સમાગમ કરે, પ્રશ્ન ઉત્તર કરે, ચર્ચા કરે, સમજવાનો પ્રયત્ન કરે તો એ કાળમાં એને વિશેષ લાભ થાય છે. વગર જિજ્ઞાસા એ ગમે એટલું આપે ઉપરથી જીવ ચાલ્યો જાય છે અને આપનારનો પરિશ્રમ એને ચાલ્યો જાય છે, વ્યર્થ જાય છે. એટલે બહુ ભાગ તો જ્ઞાનીઓમાં એ ઓછા વધતા પ્રમાણમાં એ શૈલી રહે છે, આવે છે. કોઈ વિશિક્ષણ હોય, પાત્ર હોય તો એને એ વિષયની ગંભીરતા અને ગૂઢતાનો ત્યાં લક્ષ જાય છે અને ત્યારે એનું એને મૂલ્યાંકન થાય છે. હું ટૂંકી વાતમાં ટૂંકા શબ્દોમાં આપણું બધું કહી દેવાનું, આવી મુદ્દે વાત પ્રશ્ન મૂકી દેવાનું સામર્થ્ય છે કહેનારમાં, એમ કરીને એને વાતનો, વિષયનો, કહેનારનો બધાનો મહિમા આવે છે. એટલે એ રીતે કહેવું એ પણ કહેનારનું એક ગૌરવ છે. એની ગરિમા છે જાતે. એ ગૂઢતાથી વિષયને પ્રતિપાદન કરે છે. અભિવ્યક્તિ ઓછી છે એમ લેવાની જરૂર નથી. દેવતાના અભિવ્યક્તિ ઓછી થાય છે એમ લેવાની જરૂર નથી. આમ આમ ગુણથી લેવાની જરૂર છે, ક્ષતિ ગણવાની જરૂર નથી. દ્રષ્ટાંત લઈએ, આપણે બહુ સાદી ભાષામાં વાત આવે છે, સાદા શબ્દોમાં, શબ્દોના કોઈ શાસ્ત્રીય ભાષાના આડંબર વિના એકદમ સાદી ભાષામાં મૂળભૂત જે વાત આવે છે એ એક વિશેષતા છે. વિદ્વાન હોય ને વિવેકતાનો પારો ચડ્યો હોય તો એને એમ લાગે કે આમાં કાંઈ નથી, આમાં હું છે, આ બધું હાદી હાદી, આ બધું સાધારણ વાતો, બધું સાધારણ શબ્દો ને સાધારણ વાતો લાગે ને એમ થઈ જાય. વિષય ગંભીર વિષય એકલો તત્વનું માખણ ગણે કે એવી વિષય આખા ગ્રંથની અંદર આડી એવી વાત નથી. ખરેખર તો સ્વાધ્યાયમાં આવા આવા જ ગ્રંથો રાખવા જોઈએ કે જેમાં કોઈ આડોવાળી વાત ના આવે અને આડોવાળો ઉપયોગનો સમય ચાલ્યો ના આવે. બધી જ વાતો કામ નહીં આવે, અધ્યાત્મ અને પ્રયોજન નહીં, બધી વાતો આવે. કેમ કે એક તો મુમુક્ષુ છે, મગર મુમુક્ષુ દ્રષ્ટાંત દેવું તમને કથવા દઈશ. મને પાપા પગડી પાડે બાળક કોઈ જન્મ્યા પછી નાન નાન બહેતા શીખવું હોય એવી ઉભા રહેતા પડી જાય ને પગલું ભરતા પડી જાય એવી સ્થિતિ મુમુક્ષુ નું છે. એટલી બધી નબળાઈ ને એવી કમજોર પરિસ્થિતિમાં ચાલે છે, એના સમય ને એની શક્તિ ને એનો ઉપયોગ બીજા વાંચનમાં કે બીજા વિષયમાં ચાલ્યો જાય તો નબળાઈ તો બીજી કાંઈ ન થાય. સમય વ્યર્થ જાય છે, એમની શક્તિ વ્યર્થ જાય છે, એમની અશક્તિ વધે એટલે અવગુણ થાય. એને તો બહુ જોખમી ભરખીને ચાલે એટલી ગંભીરતા આવે ત્યારે એને આત્મહિત સૂઝ્યું છે, એને આત્મહિતની કાંઈક ખેદના થઈ છે, દરકાર થઈ છે, એ પરિસ્થિતિ આવે છે અને ત્યારે એને ક્યાંક બીજો સમય દેવો પડે ત્યારે એને ખટક ઉભી થાય. એનું લક્ષણ છે, એવું નથી એને ખટક ઉભી થાય. જેમ આંખમાં કોણું ખટકે એમ એને પોતાને નુકસાન થાય, સમયનું શક્તિનું એને ખટક ઉભી થઈ જાય અંદરમાં. પણ એને એને વીત સૂઝ્યું છે મુમુક્ષુને ગુણવત્તામાં. સ્મરણ કરે, નમસ્કાર મંત્ર બોલે, અરવિંદ પરમાત્માનું સ્મરણ કરે નિમિત્તે, ત્યારે એમાં ઉત્પન્ન જે વિતરાગતા, અરવિંદ કૃષ્ણના ઉત્પન્ન જે વિતરાગતા એનું ધ્યાન કરે છે. સમયસરના બિરાજમાન ભગવાન હોય છે તો એમનો દેહ વ્યવહાર છે. આત્માની તો વાત ક્યાં કરવી, પણ એમનો દેહ વ્યવહાર છે કે જેના રૂપે ફેરી લેવા શકે. પરમાણુની તેજસ્વીતા, પરમાણુની સૌમ્યતા અને શાંતતા દુનિયાભરના જાણે શાંત કરવાનું એક છે કયા નથી જાતું ગયા છે. સાધુ એ પાંચે પદમાં રહેલો ઉત્તરાર્થ અને લક્ષ્મણ એને ધ્યાન કરે છે. મનોદશાની વાત આવે એના તો કોઈ છઠ્ઠા સાધના અનુષ્ઠાન પૂરતી વાત મર્યાદિત છે. ઉતરાય સ્વભાવ પોતાનો છે, સ્વભાવની જેને ભાવના છે એ ભાવનાની વૃદ્ધિ કરવાના આ બધા બાના છે, નિમિત્ત છે. બાના તો નિમિત્ત કહો ખાસ મનોદશા રિયંગ ભક્તિ શ્રુત ભક્તિ બધા વિતરાગતાને જ ઘટવાની વાત છે.
સંભાળે છે અને એ સંભાળતા એનો ઉપયોગ પોતાના સ્વભાવ ઉપર જવા માટે તૈયારી કરે છે, તૈયાર થાય છે, એ પૂર્વ તૈયારી છે. બાર પ્રકારના વ્રત અને 22 પ્રકારના પરિષજે અથવા 22 પ્રકારના તપ કીધા છે. 12 પ્રકારના વ્રત, 12 વ્રત કીધા છે અને તપ કેટલા કીધા છે યાદ નથી, પણ ટૂંકા આપણે સિદ્ધાંત લેવો છે કે એ બધા વિકલ્પો એને વિતરાગતામાં આવતા પહેલા, શુદ્ધોપયોગમાં આવતા પહેલાના વિકલ્પ માત્ર છે.
બરોબર,
એ બધા બાહ્ય પ્રયોગ છે કે જેમાંથી એ અંદર જવાનો મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, એવી રીતે એનું નિમિત્ત પણ કીધું છે. વિતરાગતા બધી જગ્યાએ વિતરાગતા જ પકડે છે, વિતરાગતા સામાન્ય. અરે સમ્યક દ્રષ્ટિનો મહિમા કરે તો પણ એને વિતરાગતામાં આવી ગયો એ જોવામાં આવે છે. જઘન્ય દશા છે, મોક્ષ માર્ગ ની એ જઘન્ય દશા છે. વિતરાગ માર્ગ છે એટલે સૌ વિતરાગતા એ જ જાતિની છે, એટલે વિતરાગતાને અવલંબવાનું છે, વિતરાગતાને મુખ્ય કરવાની છે, વિતરાગતાનો આધાર લેવો છે અને વિતરાગ રસ વધારવો છે. પુરુષાર્થમાં એક પડખાથી વાત કરી છે, ભિન્ન જગ્યાએ બીજી મુનિ દશાના અનેક પડખાથી વાત કરી છે, પણ એ બધામાં પુરુષાર્થ, વિતરાગી પુરુષાર્થ, વિતરાગી દશા, વિતરાગ ભાવ એ જ મહેમાનો અને ભાવનાનો વિષય રહે છે. ગુડ રહસ્ય એટલે સિક્રેટ, જેને આપણે કહીએ છીએ ખાનગી, પ્રસિદ્ધ ન હોય. અને ગુડ એટલે ખુલ્લું ન હોય, ઢંકાયેલું દેખાતું હોય,
બરોબર,
છુપાયેલું દેખાતું હોય. ઉપર ઉપર જમીન સરખી પડી હોય અને નીચે ખાડો હોય, હાલવા જાય તો પડી જાય, એવું છે. ઉપર ઉપરથી ખ્યાલમાં ન આવે, ઊંડો ઉતરે ત્યારે એને ખ્યાલમાં આવે. વાંચી જાય તો ઉપર ઉપરથી સાધુ પ્રસંગ સાધુ લાગે, ખ્યાલમાં ન આવે, ઊંડો ઉતરે ત્યારે એને ખબર પડે અરે આમાં તો કેટલું ઊંડાણ છે. પગ મૂકીએ તો કાંઈ તળિયું હાથમાં આવતું નથી, ઊંડે જઈએ તો તળિયું હાથમાં આવતું નથી, આ તો ઊંડાણ કેટલું છે. પોતાની શક્તિની માપ નીકળી જાય છે. ડ્રોઈલ તેને કહેવાય, એક સૂત્ર જેવો ટુકડો આવ્યો છે. દ્રવ તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. આનું અત્યારનું એકમાંથી છે દ્રવ્યાનંદ યોગનો સિદ્ધાંત લીધો છે અને અધ્યાત્મની ગૂઢ વાત કરી છે. આ ગૂઢતા કહેવાય. શું શું ગૂઢતા? આ એક નમૂનો આવ્યો છે. તો ગૂઢતા શું ચીજ છે કે દ્રવ તેને કહેવાય કે જેના કાર્ય માટે આત્મા એક દ્રવ છે, એનું પ્રયોજનભૂત કાર્ય પોતાનું જેવું સ્વરૂપ છે એવી જ દશા પ્રગટ થવી એ એનું પ્રયોજનભૂત કાર્ય છે. કાર્ય એટલે પ્રયોજનભૂત કાર્ય, વિકારી કાર્ય એને લેવું
બરાબર.
એના માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. પોતાનું સ્વરૂપ જેવું છે એવું જ પ્રગટ કરવા માટે બીજા સાધનોની અપેક્ષા હોય તો એ દ્રવ નથી. અને પાછું જેવું પોતે છે એનું એવું એનું પ્રયોજન ભૂત કાર્ય કરવા માટે એને બીજાની રાહ જોવી ન પડે. તમે એમ કહો કે રાજા છે અને ભીખ માગે છે, બે વાતને મેળ ખાય નહીં. તો એ રાજા નહીં, ભીખ માગે તો એ રાજા ને, રાજા હોય ભીખ માગે નહીં. એ તો ભૂખ માગતા હોય ને દે, એનો હાથ આમ હોય કે એનો હાથ આમ હોય, એ તો દેનાર છે, હંમેશા દેનાર નથી. તો દ્રવ એને કહીએ કે ભૂખની અપેક્ષા રાખે. માગણ વૃત્તિ ભિખારણ જીવ તો રાજા છે, કોઈની અપેક્ષા રાખે એ વસ્તુના સ્વરૂપમાં નથી, એ દ્રવના સ્વરૂપમાં નથી.
બરોબર.
પણ જીવે કદી પોતાને ઓળખ્યો નથી. પોતાનું જેટલું અપરિમિત સામર્થ્ય છે એટલું એના જ્ઞાનમાં ભાસે અને એનો એને વિશ્વાસ જામે, તો એમાંથી ચૈતન્યની કોઈ પુરુષાર્થની અપૂર્વ શક્તિ, અસાધારણ પુરુષાર્થની શક્તિ ઉત્પન્ન થાય. બીજે પણ એને પ્રયોજન ભાસ્યું છે. અત્યારનો તો એટલો જ વિષય છે કે તું નક્કી કર, વિવેક કર, તું નક્કી કર કે તારું પ્રયોજન ક્યાં છે, તારું હિત ક્યાં છે, તારું અહિત ક્યાં છે. આ વિષય સત્સંગ અને સ્વાધ્યાયનો વિષય છે. પુસ્તકમાં તો જે વિષય ચાલતો હોય એ વિષય આવે, તો એ બધી આકાર ઘણો સારો છે. કે કેટલાક આવા સંકલનો બહાર પડ્યા છે કે બીજી બેન શ્રી અનેક શાસ્ત્રો વાંચ્યા છે સભાની અંદર, બહેનોની સભામાં વાંચતા હતા. તો એને એ અનેક શાસ્ત્રોમાં તો જ્યારે જે શાસ્ત્ર વંચાતું હોય ત્યારે એ ગાથાને અડીને વિવેચન આવે. આ એક મર્યાદા છે શાસ્ત્ર વાંચવાની. અને શાસ્ત્ર સામે રાખવાનું કારણ એ છે કે એક તો જ્ઞાની હોવા છતાં એને પોતાના ઘરનું કહેવું નથી. પૂર્વાચાર્ય કે પૂર્વના જ્ઞાની કહેતા હોય એ કહેવું છે એને, હું કહું છું એ વાત નથી. અને એને અડીને કહે છે, કરી છે પોતાના ઘરની વાત, છતાં પણ એ રીતે વિવેક છે. વ્યવહારનો પ્રસંગ વ્યવહારનો છે ને, વ્યવહારના પ્રસંગમાં તો વિવેકથી વાત નથી. અનેક શાસ્ત્રો સાંભળવા માટે અનેક વખત હાજરી ન હોય એને એક વખત ની હાજરીમાં એક પુસ્તકમાંથી બધી માર્ગો મળી જાય. આચાર્ય કોઈ પુત્ર શાસ્ત્ર રચના કરે તો એક વિષય હાથમાં લે, એ વિષય નડીને વાંચા લે. એક અધિકાર હાથમાં લે, એ અધિકારને વિષય બનાવીને વાંચા લે. એના પછી બધા પડખા ચારે બાજુના છણે. પણ ત્યારે બીજી વાત ન આવે ને, ત્યારે બીજી વાતની ક્ષતિ હોય એની પૂર્તિ કરવી હોય તો એ વખતે એ શાસ્ત્ર કામમાં ન આવે. આ પ્રત્યક્ષ સદગુરુ સમય નહીં, પરોક્ષ જેનો ઉપકાર કર્યો છે એમાં અનુભવ છે એમ.
બરોબર.
જે જીનુપકાર પરોક્ષ છે, જે શાસ્ત્રની અંદર ગૌતમ ગુરુથી માંડીને બધા આચાર્યોએ એને ગ્રંથના નિબદ્ધ કર્યો છે, તો પણ એની શૈલી ને પદ્ધતિ હોય છે, એનો નિયમો હોય છે ગ્રંથના. એ પ્રકારે એ બધું ચાલે છે. બાર અંક કર્યા તો બારીનો વિષય નક્કી કર્યો છે. સત્પ્રરૂપણા તો ત્યાં અસ્તિત્વ લેવી છે. જ્યાં જે જે વાત ચાલી હોય ત્યાં ત્યાં તે તે પ્રકાર ચાલે. બીજો પ્રકાર ના ચાલે તો બીજા પ્રકારની ક્ષતિ ગોતવી ક્યાં જાઉં? અને સ્વાધ્યાય અને સત્સંગની અંદર એ વિશેષતા છે કે ગમે તે વિષય ગમે ત્યાંથી ઉપાડો, એને પોતાને શંકા હોય, પોતાને ક્ષતિ હોય, પોતાને એ વિષયની અંદર સમજવું હોય, માર્ગદર્શન જોતું હોય, તો એને બધું મળે છે, એક જગ્યાએ મળી જાય છે. આપણે હમણાં એક વિતરાગ પ્રશ્નમાં એક નવું વોલ્યુમ બહાર પાડીએ છીએ, માર્ગદર્શન ગુરુદેવ શ્રીના સુગાનીજીના અને શ્રીમદજીના તારેના વચનોમાં માર્ગદર્શન વિભિન્ન પડકેથી માર્ગદર્શન, મુક્ષુ જીવને વિભિન્ન પડકેથી માર્ગદર્શન મળે એટલો એક જ વિષય લીધો છે, માર્ગદર્શન પૂરતો પથ પ્રદર્શન કરીને નામ આપ્યું પ્રેસમાં છે. પછી જો અનુકૂળ પડે સ્વાધ્યાયમાં બધાને તો એવા વર્ગીકરણ તો કરી રાખ્યા છે બધાના, પરમાગમ સાધનું વર્ગીકરણ કરીને કરેલું છે, દ્રવદૃષ્ટિ પ્રકાશનું તો ગુજરાતી કર્યું ત્યારે જ કરેલું છે, શ્રીમતીનું હમણાં કર્યું આ પર્યુષણના દિવસોમાં. મોટા પુસ્તકમાંથી બધું તારવી લીધું, એટલું તત્વનું ક્રીમ છે એ બધું તારવી લીધું, તારવીને બધું સળંગ લખાણ તૈયાર કર્યું. પત્રની અંદર જે વધારાની વાતો, પ્રયોજન વગરની જે વાતો, પ્રાસંગિક વાતો, એને અડવાની જરૂર નહીં. બરાબર, એકનું જે તત્વ તાત્વિક ને સિદ્ધાંતિક ને જે કામની વાતો છે એ બધી તારવી, પછી એના વર્ગીકરણ કરીને ત્યાં બે વખત વાંચે, ત્રણ વખત પછી તો નિવૃત્તિ હોય એટલે એમાંથી એક વિભાગ લીધો છે. પછી સ્વરૂપ પ્રાપ્તિની વિધિ, સ્વરૂપ મહિમા, સ્વાનુભૂતિનો મહિમા, એવા જે અધ્યાત્મ વિષયો છે એનો એક જુદું વોલ્યુમ, વેદ જ્ઞાનનો એક જુદું વોલ્યુમ, ચારે મહાત્માઓના વચનોમાં આવેલા વિષયો ખાસ વિષય એકનો એક, પણ કેટલી શૈલીઓ અને કેટલા પડખેથી અને કેટલા સામર્થ્ય એનું નિરૂપણ છે અને કેટલું ઉપકારી છે, મિત્રત્વ કેટલું બહાર આવે છે એક જગ્યાએથી સમજાય છે. અહીંયા એક સિદ્ધાંત મૂક્યો છે કે એને દ્રવ કહેવાય, એવા દ્રવ, એવા દ્રવ્યના સામર્થ્યનો તું સ્વીકાર કર, તારા સ્વદ્રવ્યના સામર્થ્યનો તું સ્વીકાર કર, મને અનુકૂળતાઓ રહે ને પ્રતિકૂળતાના કોઈ વિકલ્પો ન રહે તો હું સાધન કરી શકું, કોઈ પુદ્ગલના આધારે તારો પુરુષાર્થ જાગશે એ વાત ઉપર પહેલા ચોપડી મૂકી દે. કોઈ પુદ્ગલ સંયોગના અનુકૂળતાના કે પ્રતિકૂળતાના આધારે તારો પુરુષાર્થ જાગશે એ વાત થોડી જવા દે, કેમ કે દ્રવ એવું છે કે એને કોઈ સાધનની જરૂર પડતી નથી, અંતકૃત કેવળી થાય છે. આગમને વિશે વાત પ્રસિદ્ધ છે, એ તો ઠીક છે, તો એની અંદર શું છે કે એટલો પરિસર કોઈ આપનાર હોય છે કે મુનિ દશામાં એના પ્રાણ જાય ત્યાં સુધી એનો ઉત્સર્ગ ચાલુ રહે, તો આ બાજુ પ્રાણ છૂટવાની ઘડી ને આ બાજુ કેવળ કેવળ જ્ઞાન ઘડી બે એક થઈ જાય, એને અંતકૃત કેવળી કહે છે. છેલ્લી ઘડીએ કેવળ જ્ઞાન થાય, આ બાજુ આયુષ છૂટવાની તૈયારી થાય તો આ બાજુ કેવળ જ્ઞાન, કેમ કે એ તો પુરુષાર્થ પરિસર ચાલે છે ત્યારે પુરુષાર્થમાં ધ્યાનમાં પડ્યા છે, એટલા ધ્યાનમાં પડ્યા છે, પણ શરીર શરીરનું કામ કરે, આયુષ આયુષનું કામ કરે, તો સામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં શરીરને આયુષ છૂટવાની તૈયારી થાય છે, તો અહીંયા પુરુષાર્થ પૂરું થવાની તૈયારી થઈ જાય છે. તો કયું સાધન છે અહીંયા આપણે ચાલતો છે, કયું સાધન છે કે જેને લઈને પૂર્ણતા ત્યાં પ્રાપ્ત કરી, કે દ્રવ્ય જેનું સાધન છે. પ્રસિદ્ધપણે તો દ્રવ્યમાં સાધન નામનો, કરણ નામનો એ ગુણ છે ને, શક્તિ છે, સુરતાલી શક્તિમાં એ વિષય ગુરુદેવે બહુ પ્રસિદ્ધ કર્યો. એટલે કોઈ સાધનાંતરની તો અપેક્ષા છે જ નહીં. એ તો વસ્તુને એક એક શક્તિથી ઓળખવા જાઓ તો વસ્તુમાં સાધન નામની, કરણ નામની શક્તિ છે. કર્તા, કરણ, કર્મ, કરણ, સંપ્રદાન, ઉપાદાન અને અધિકરણ, એ છ એ છ શક્તિ, છ કારકો રૂપ છ એ છ શક્તિ છે વસ્તુમાં. એટલે એના પ્રયોજનભૂત કાર્ય માટે જે છ કારકો જોઈએ, એ છ એ કારકોનું પરિણામ શક્તિ રૂપે એને મળે છે અંદરથી. અને એ બધી શક્તિઓનું અભેદ સ્વરૂપ એનું નામ દ્રવ્ય. અહીંયા દ્રવ્ય એટલે બીજી કોઈ વાત નથી. જેમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન શક્તિ છે, એમ આત્મા સાધન સ્વરૂપ જ છે. કેમ કે એ એક ગુણ છે ને આ એક ગુણ છે. જો આત્માને જ્ઞાન સ્વરૂપ કહી શકાય તો આત્માને સાધન સ્વરૂપ પણ કહી શકાય. કેમ કે બંને એક એક શક્તિ જ છે. અને વસ્તુની જે વિશિષ્ટતા છે, જ્ઞાની આત્માની વિશિષ્ટતા છે, એમ વસ્તુનું સાધન પોતામાં છે એની એક વિશિષ્ટતા ગુણ રૂપે છે, બંને ગુણ રૂપે છે. તમને અશક્ય ને અસંભવિત છે. સિદ્ધાંત તૂટી ગયો ત્યાં એને બુદ્ધિપૂર્વક નું ગ્રહિત મિથ્યાત લાગુ થયું.
તો પછી છ કારણ છે તો જૈન
સહકારક છે, તો વસ્તુનું સ્વરૂપ જ છે, તો પછી ક્યાં સવાલ છે? એ દ્રવ્યનું સ્વરૂપ છે. જેમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, વસ્તુનું આત્મામાં જ્ઞાન ન હોય તો આવો કોઈ તર્ક કરે તો, આત્મામાં જ્ઞાન ન હોય તો એ પ્રશ્ન જ સ્થાને છે. આત્મામાં જ્ઞાન ન હોય કેમ બને? એમ આત્મામાં એના સહકારક ન હોય એ બનવાનો પ્રશ્ન જ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ જ છે. એ દ્રવ્યને બધી વાત મૂકી દીધી એની અંદર. દ્રવ્ય એને કહેવાય એમ કહીને બધી વાત મૂકી દીધી એને. આખું સિદ્ધાંત હવે અહીં અભિવ્યક્તિનો સવાલ છે કે કહેનારના સામર્થ્યનો સવાલ છે? એક સૂત્રની જેમ ઘણી વાતો મૂકી દીધી. જેના કાર્ય માટે આ વચન ઉપર તો ગુરુદેવને બહુ પ્રમોદ આવ્યો.
બહુ સારું.
કેવી વાત
નીકળી
છે? આખો ખરાબ થાય તો વાત ગોતવી મુશ્કેલ પડે એવી વાત નીકળી છે. એટલે એમ કહેવાય છે કોઈ વઘાર કરવાની વાત કે અતિશયોક્તિ ની વાત નથી.
ખરેખર
બધી જાતની યોગ્યતાઓ હોય છે, કોઈ ઉપાય નથી. સ્વતંત્ર વસ્તુ છે, એને હિત કરી દેવું છે, એને વસ્તુ છે, એને હાજર વસ્તુ છે, પ્રસિદ્ધ વસ્તુ છે, હિત કરવું પડે. ઘણી વાતો એવી છે, સૂત્રજીવી ઘણી વાતો છે, કુદરતી આવી જાય છે, કોઈ ગોઠવવું પડતું નથી, કુદરતી નીકળી પડે છે. કેમ કે શબ્દ રચનાનો અધિકાર જ પોતાનો નથી. શબ્દ રચનાનો અધિકાર પોતાનો છે, સ્વયં પરિણમી જાય છે. શબ્દ સ્વયં પરિણમી જાય છે. અહીંયા ભાવ ચાલતો હોય છે, શબ્દ સ્વયં પરિણમી જાય છે. એટલું આમ બે વચ્ચે છેટું છે કે ભાવ દ્રવ્યમાં શબ્દનો કરતા નહીં તો પણ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તો એમાંથી એક બીજો નિમિત્ત નૈમિતિક સંબંધ ઉભો થાય છે. કે કોઈને જાગવું હોય તો આ શબ્દ નિમિત્ત છે. ભાવના નિમિત્તે શબ્દ અને શબ્દના નિમિત્તે ભાવ આમ છે. આમ બે લાઈન થઈ જાય છે. હા, વાચક વાચક યોગ કહ્યું છે પંડિત જયસિંહજીએ સમય સાર મંગળિત કરતા. વાચક વાચક યોગ, વાચક વાચક યોગ છે. વાચ્ય છે એ આત્મતત્વ છે, શુદ્ધાત્મ સ્વભાવ છે. વાચક એના શબ્દો છે, કહેનારનો ભાવ ચાલે છે, શબ્દો સરી પડ્યા છે, એ શબ્દોમાંથી કોઈનો ભાવ લાગી જશે. વાચક વાચ્ય યોગ એના માટે એટલા
પહેલો અનુવાદ કરવા
હિન્દી એમણે અનુવાદ કર્યો ઢુંઢારીમાં. એનું પછી હિન્દી બીજા એ કર્યું છે આપણે બ્રહ્મચારી ક્ષેત્ર પ્રસાદ બધા ચાલુ હિન્દી કર્યું એને. આપણે કોઈ ઢુંઢારીને જયચંદજીના અડીને કર્યું છે. આધાર બુદ્ધિ અપેક્ષા બુદ્ધિ તોડી નાખી અને આધારભૂત જે વિષય છે, આધારનો જે વિષય છે, એ પુરુષાર્થની જાગૃતિનું બહુ મોટું સાધન છે. બરોબર, કોનો આધાર તમે લીધો છે એના ઉપર આખા પરિણામનો આધાર છે. હવે તપાસ છે, જ્યાં જ્યાં તપાસ તમે કોનો આધાર રાગનો લીધો, સંયોગનો લીધો, જળનો લીધો, કેવી રીતે લીધો, કઈ કઈ પર્યાયો લીધો, બસ કે પ્રકારની ધ્રુવનો લીધો. એટલા માટે નાયકથી ઉપડનારને હું પણાની હું પરિણતિ છે એ સ્વપદનું સાધન થાય છે. આ દીપચંદજી બહુ સારી વાત કરે છે. હું પણાની પરિણતિ એ સ્વપદનું સાધન થાય છે. તો એ શ્રદ્ધા છે એનું કાર્ય એકનું સત્તાનું અવલંબન લેવું એટલું જ કાર્ય છે. સત્તાને વિકલ્પ નથી પડતી. શ્રદ્ધા પોતે નિર્વિકલ્પ ભાવે પરિણમતો ભાવ શ્રદ્ધાનો, માત્ર નિજ સત્તાને અવલંબનમાં લેવું, આધારમાં લેવું એટલું જ એનું કાર્ય છે. અને એટલું નિજ સત્તાનું જો શ્રદ્ધામાં અવલંબન લેવાયું કે પુરુષાર્થ છલંગ મારીને ઉભો થાય છે. એ આધાર આવે એને ખબર પડે કે આ તે શું થયો, ચમત્કાર થયો કોઈ. કેમ કે ચૈતન્યવીર્ય છે એક સ્ફૂર્ણાત્મક ચીજ છે. જેમ કોઈ માણસને શરીરની સ્ફૂર્તિ હોય તો એને એમ લાગે કે બહુ સાતાની સ્ફૂર્તિ બહુ વર્તે છે, બહુ મજા આવે છે, આહલાદ જ છે, બધું સારું લાગે છે, આમ છે તેમ છે, એમ કેમ કર્યા કરે અને એને મોજમાં આવી જાય એવી રીતે. એમ ચૈતન્ય વીર સ્ફૂર્ણા છે, વીરની જે સ્ફૂર્ણા છે એક ચમત્કારિક વસ્તુ છે. અને જ્યાં સત્તાનું જ્યાં ગ્રહણ છે શ્રદ્ધાથી, પુરુષાર્થનું તે જ અંદરથી પ્રગટે છે, નવી સ્ફૂર્ણા પ્રગટે છે. એ આધારનો વિષય શું છે એના ઉપર આધાર છે. એનું મુખ્ય કાર્ય શ્રદ્ધા કરે છે. પછી તો જ્ઞાને અવલંબન લે છે, ચારિત્ર્ય અવલંબન લે છે, પુરુષાર્થે અવલંબન લે છે, સ્વદ્રવ્યનું તો બધા ગુણની પરિણતિ સ્વદ્રવ્યને જ સેવે છે અને તેથી બધા ગુણમાં વિકાસ થાય છે. પણ મુખ્ય કામ એ શ્રદ્ધાનો છે અને આધાર છે એ એની અંદર મુખ્ય વાત છે. અને એ આધાર આ જીવે ઊંધો લીધો છે અને બદલી બદલવાની આમાં વાત છે. દ્રવ્ય એને કહેવાય એમ કહીને આધાર બદલાવવો છે, દ્રવ્ય એને કહેવાય એમ કહીને પુરુષાર્થ જગાડવો છે. એટલું બધું ગુઢ છે, અંદર ભરેલું છે. એટલે એને ક્યાંય પણ અન્ય સાધનની રાહ જોવી પડે, અન્ય સાધન માટેની એની અપેક્ષા વૃત્તિ રહે એ પ્રશ્ન રહેતો નથી. રાહ ન જોવી પડે એટલે શું છે, કોઈ એવું કે આમ થાય ત્યારે મારું આમ થાય.
બરોબર,
છોકરો મોટો થાય, કમાતો થાય, પછી હું નિવૃત્તિ લો, પછી મારું કાર્યનો આરંભ કરો. અહીંયા એમ કે છે ને, દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં જેમ અંતકૃત કેવડી થયા એક વાત રહી ગઈ માટે એટલા માટે વાત કાઢી દે કે કોઈ કોઈ સાધક જીવ એવા થાય છે કે જેને છેલ્લી ઘડીએ નાળ ફૂટતી હોય ને ત્યારે ખાંધી લે વાત. મુખસુતામાં હોય, ભોલનમાં ચડેલો હોય, રૂચિમાં આવેલો હોય, શું લગ્નમાં આવેલો હોય, પણ એવી કોઈ શરીરની પરિસ્થિતિ કથળે અને એને ખબર પડે કે હવે આ નાળ તૂટે છે, તૂટતી નાળ છે, આ તો કરા છે ને, ડ્રોપ થતા જાય એના,
બરોબર
થતી જાય, તૂટતી ના રે એને ખબર પડે કે હવે આ દેહ નથી, પણ ભલે દેહ નું હોય હું છું, અંદર માં આધાર લઈ રહી, કયું સાધન છે એને, શરીર પૂરી માંદગી થી ભર્યું છે કે જેની અંદર દેહ છૂટવાની તૈયારી છે, બાળ ના કોઈ સાધન માં તો પછી પ્રશ્ન રહેતો નથી, કેમ કે શરીર પથારી માં પડેલું છે, તો એને બીજું સાધન આવવાનું ને જવાનું ને સાંભળવાનું ને વિચારવાનું ને કહેવાનું ને એ તો કઈ પ્રશ્ન ચર્ચા નો રહેતો નથી, એ વખતે પણ હાનનારા હોય છે, કારણ શું કે દ્રવ એને કહેવાય છે, એમ કેમ છે દ્રવ છે એની પાસે, એનો આધાર લેવો છે, જેના સામર્થ્ય નો કોઈ પાર નથી, અને એ સામર્થ્ય માટે જેને કોઈની જરૂર નથી એમ કે છે, એનું નામ દ્રવ, એને કોઈની રાહ જોવી પડે, ફલાણું આવે તારે કામ થાય, કે ફલાણી અનુકૂળતા તારે કામ થાય, વસ્તુના સ્વરૂપમાં નથી, એમ કહીને એમ કહેવું છે કે તારા કોઈ પણ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ હોય તો પુરુષાર્થ ચાલુ કરી દે, એના તને કોઈ નડવાનો પ્રશ્ન નથી, કોઈ તને અટકાવે એ પ્રશ્ન રહેતો નથી, એ વાત એમ
જય હો પરમકૃપાલ શ્રી કરણ ગુરુદેવ, જય હો શ્રી ગંગા જય કાળ, જય હો જય હો.